समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा निर्जरा अधिकार मा गाथा 209 सुधी स्वाध्याय थयो छे। 209मी गाथा मा ए वात आवी के आ परद्रव्य छे ते भले छेदाई जाओ के भेदाई जाओ के कोई लई जाओ એનું જે કંઈ થવું હોય તે થાવ, પણ એ પરિગ્રહ મારો નથી, કેમ કે હું એનો સ્વામી નથી। પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વામી છે, હું પરદ્રવ્યનો સ્વામી નથી। હું તો મારું સ્વ છે, મારો જ્ઞાયક ભાવ છે, એનો જ સ્વામી છું। એટલે એ રીતે પરદ્રવ્યમાં જે કંઈ થાય તેમાં જ્ઞાનીને કોઈ હર્ષ કે વિષાદ થતો નથી। અને હવે આ અર્થના કળશ રૂપે અને આગળની ગાથા આવશે એની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ કહે છે। કળશ 145 પરિગ્રહ પાશ્ય સમસ્તમેવ સામાન્યત સ્વપરયો વિવેકમ હેતુ અજ્ઞાન મુજ્જિતુમના અધુના વિશેષાદ ભૂયસ્તમેવ પરિહર તુયમયમ પ્રવૃત્ત। કળશ 145ના અર્થમાં અહીંયા કહે છે કે ઇત્યર્થ સમસ્તમ એવ પરિગ્રહ સામાન્યત અપાશ્ય, એટલે આ રીતે સમસ્ત પરિગ્રહને સામાન્યત છોડીને, આ રીતે બધા પરિગ્રહને છોડીને, કઈ રીતે કે એ પરિગ્રહ છે તે મારો નથી, પરિગ્રહનું સ્વ પરિગ્રહ છે, મારું સ્વ મારો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, એટલે હું પરિગ્રહને ગ્રહણ કરતો નથી। એ રીતે સમસ્ત પરિગ્રહને છોડીને અને એમાં આ સામાન્યત શબ્દ મૂક્યો છે। સામાન્યત શબ્દ એટલા માટે મૂક્યો છે કે સમગ્ર પરિગ્રહને છોડીને, ત્યાગીને, કોઈ પરિગ્રહ મારો નથી એમ ત્યાં કહેવામાં આવ્યું છે। હવે આગળ કહે છે કે સ્વપરયો અવિવેક હેતુ અજ્ઞાનમ ઉજ્જીતુમના અયમ, એટલે કે સ્વપરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ ભૂય ફરીને તુમ એવ વિશેષાત પરિહ તુમ પ્રવૃત્ત। એટલે હવે જે પહેલા સામાન્ય સમસ્ત પરિગ્રહને છોડવાની વાત કરી હતી એ હવે એ પરિગ્રહને જ વિશેષત, એટલે કે એક પછી એક જુદો જુદો સમજાવીને છોડવાની વાત કરી છે, એવી હવે છોડવાની વાતમાં એ પ્રવૃત્ત થયો છે। અને એ વિશેષત એટલે કે એક એક જુદો જુદો નામ લઈને એ છોડે છે, અને આ એક એક નામ લઈને છોડે છે તો એમાં શું થાય છે તો કે એમાં એને એ અજ્ઞાન છૂટી જાય છે। સ્વ પરના અવિવેકનું કારણ એ અજ્ઞાન છે, સ્વ અને પર એમાં એ ભેદ નથી કરી શકતો, એને એમાં વિવેક નથી વર્તતો કે આ સ્વ છે અને આ પર છે, એવો વિવેક ન વર્તવાનું કોઈ કારણ હોય તો તે માત્ર અજ્ઞાન જ છે। એટલે અજ્ઞાન કે જે સ્વ અને પરના વિવેક થવા દેતું નથી, એવું એ અજ્ઞાનને છોડવાનું જેને મન છે એ હવે આ જુદા જુદા નામ લઈને વિશેષત પરિગ્રહને છોડે છે એમ કરવા માટે એ પ્રવૃત્ત થયો છે. પહેલા સમગ્ર પરિગ્રહને હું છોડું છું એ વાત કરી, એટલે કહે છે કે આ રીતે સમસ્ત પરિગ્રહને સામાન્યત છોડીને હવે સ્વ પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ અપરિગ્રહને જ વિશેષત છોડવાને પ્રવૃત્ત થયો છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે સ્વ પરને એક રૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. સ્વ અને પર એમાં ભેદ ન કરે અને બંનેને એક રૂપ જાણે, એટલે કે એને વિવેક ન હોય કે શું સ્વ છે અને શું પર છે. જેમ કે એ શરીરને પોતાનું માને એટલે એ વિવેક ચૂકી ગયો, સ્વ અને પરનો વિવેક ચૂકી ગયો. જેમ કે એને જે વિકલ્પ આવે એને એ પોતાના માને એટલે એ સ્વ અને પરનો ભેદ ભૂલી ગયો. જેમ કે એને શુભ ભાવ આવે એટલે એ શુભ ભાવને પોતાના માને, તો એમ સમજવું કે એને સ્વ અને પરનો વિવેક નથી. એટલે આવી રીતે એ સ્વ પરનો વિવેક ન કરે અને બંનેને એક રૂપ જાણે એનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે જ એ સ્વ પરને એક રૂપ જાણે છે. એટલે સ્વ પરને એક રૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઈચ્છતા જીવે આવા અજ્ઞાનને છોડીને જે સંકિત પ્રગટ કરે છે એને સમ્યક જ્ઞાન થાય છે, સમ્યક દર્શન થાય છે અને એને સમ્યક ચારિત્ર હોય છે. એટલે એ અજ્ઞાનને પૂર્ણપણે છોડતા એટલે કે સમ્યક દર્શન થયા પછીથી, સંકિત થયા પછીથી પોતાના સ્વભાવમાં જ સ્થિરતા કરતા એને સઘળું અજ્ઞાન ચાલ્યું જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે કહે છે કે તે અજ્ઞાનને સમસ્તપણે પૂર્ણપણે જેને છોડવું છે, એટલે કે જેને અજ્ઞાનનો અંશ પણ જોઈતો નથી, બીજી રીતે કહીએ તો જેને કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, તે એવો જીવ એ પરિગ્રહનો સામાન્યત ત્યાગ તો કરે છે અને એવો તો એણે ત્યાગ કર્યો, પણ હવે એ આગળ વધીને હવેની આગળની ગાથાઓમાં એ વાત આવશે, એટલે હવે એ આગળ વધીને એ પરિગ્રહને વિશેષત એટલે જુદા જુદા નામ લઈને છોડે છે. અજ્ઞાન છે તે સ્વ પરનો ભેદ રહેવા દેતું નથી, સ્વ પરનો વિવેક રહેવા દેતું નથી અને સ્વ પરની એકરૂપતાનું એ મુખ્ય કારણ છે. સ્વ અને પરને એકરૂપ જાણવા એનું કારણ અજ્ઞાન જ છે. જ્યાં સુધી એવું અજ્ઞાન છે ત્યાં સુધી જીવને સ્વ અને પરનું ભેદ જ્ઞાન નહીં હોય, એટલે સ્વમાં સ્થિરતા કરી શકશે જ નહીં અને સ્વને સ્પર્શી પણ શકશે નહીં. એટલે સમ્યક દર્શન પ્રગટ થતાં, સમ્યક જ્ઞાન પ્રગટ થતાં એને સ્વ અને પરનો ભેદ બરાબર સમજાઈ જાય છે અને સમજાઈ જાય છે એ પછીથી એને ખ્યાલ છે કે આ બીજું બધું પર છે, એ મારા રૂપે નથી, એ મારું નથી, એ મારો પરિગ્રહ નથી, એટલે એને એ છોડે છે. એટલે એ છોડવાની વાત કરીએ તો સામાન્યત કરી એટલે સમસ્ત પરિગ્રહ એ મારાથી જુદો છે એમ થયું. પણ હજી એને પૂર્ણ જ્ઞાન પ્રગટ નથી થયું, કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું, એટલે એવો કેવળ જ્ઞાનનો અભિલાષી મોક્ષાર્થી એ સમગ્ર અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઈચ્છે છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરવા ઈચ્છે છે. ત્યારે હવે એ પરિગ્રહને પણ જુદા જુદા નામ લઈને વિશેષત એ છોડે છે એમ અહીંયા 145માં કળશમાં સમજાવવામાં આવ્યું છે. એટલે હવે પછીની ગાથાઓમાં એક એક નામ લઈ અને બધા જ પરિગ્રહને છોડવાની વાત આવશે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ સાતમો પાના નંબર 260, એમાં કળશ 145 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ત્યાં કહે છે કે આ રીતે સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને, આગળ 261માં પાના ઉપર કહે છે કે શું કહ્યું, સામાન્યતઃ એટલે એક સાથે બધી ચીજ મારી નથી, રાગથી માંડી અને જગતની બધી ચીજ મારી નથી, મારામાં નથી, એનું મને સ્વામીપણું નથી, એમ પોતાના આત્મા સિવાય સમસ્ત અન્ય વસ્તુના પરિગ્રહનો ત્યાગ કર્યો. પહેલા દ્રષ્ટિમાં ત્યાગ હોય છે તો કહે છે કે સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને. સમસ્ત પરિગ્રહ, આ બધા જ પ્રકારનો પરિગ્રહ, એના ત્યાગની વાત તો પહેલા આવી, એટલે એ તો નિર્ણય થઈ ગયો કે એનું મને સ્વામીપણું નથી, એ મારાથી જુદું છે, એ ભિન્ન છે, આત્મા સિવાય સમસ્ત અન્ય વસ્તુ છે એ મારી છે નહીં, મારાથી જુદી છે, એમ કરી અને એમ પરિગ્રહનો ત્યાગ કર્યો. એટલે પહેલા દ્રષ્ટિમાં એને ત્યાગ તો છે, અને સમસ્ત પરિગ્રહને એ રીતે સામાન્યતઃ છોડીને સ્વ પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાન છે, એ અજ્ઞાનને જેને છોડવાનું મન છે, સમસ્ત અજ્ઞાનને, એવો આ ફરીને, એટલે કે એ પરિગ્રહને વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થયો છે. ફરીને એટલા માટે કહ્યું કે હવે એ વિશેષતાથી એક પછી એક જુદું જુદું પાડી અને બધા જ પરિગ્રહને પૂર્ણપણે છોડે છે, અને એમ આગળ વધતા એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એવો એ વિશેષતઃ પરિગ્રહને છોડવા માટે પ્રવૃત્ત થયો છે, અર્થાંત સ્વ પરની એકત્વ બુદ્ધિ છોડવાના જેના ભાવ છે તે ફરીને તેને જ પરિગ્રહને જ વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થયો છે. એટલે હવે એક એક ચીજનું નામ લઈ અને આગળની ગાથામાં એ વાત કહેશે. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે સ્વ પરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. જો શું કહ્યું કે જ્ઞાન અને આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા તે સ્વ છે ને શરીર આદિ તથા રાગ આદિ પર છે, તે બંનેને એક માનવા એ મિથ્યાત્વ, એ અજ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય પણ આત્માનું જ્ઞાન નથી, અને સ્વ અને પરની એકતા બુદ્ધિ છે તો સમજવું કે અજ્ઞાની છે, તો એ અજ્ઞાન છે. હવે એવા અજ્ઞાનને સમસ્તપણે છોડવાની અહીંયા તો વાત છે. એ અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઈચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો, અને હવે એ પરિગ્રહને વિશેષતઃ એટલે જુદા જુદા નામ લઈને છોડે છે, એમ એ પ્રવૃત્ત થાય છે. તો હવે પછીની જે ગાથાઓ આવશે એમાં એ પરિગ્રહને એક પછી એક કેવી રીતે છોડે છે એનો બધો વિસ્તાર આવશે. અને એમાં પહેલું પુણ્ય લીધું છે, પછી પાપ લીધું છે, એ પ્રમાણે બધા લઈ અને વાત કરવામાં આવી છે. તો આ રીતે આ કળશ અહીંયા પૂરો થાય છે. અને હવે કળશમાં જે વાત આવી એ વાત આગળની ગાથાઓમાં આવશે. તો કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 210. અપરિગ્રહો નિચ્છો ભણીતો જ્ઞાની ચ નેચ્છતિ ધર્મમ, અપરિગ્રહસ્તુ ધર્મસ્ય જ્ઞાયકસ્તેન સ ભવતિ. ગુજરાતીમાં આ ગાથા લઈએ. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, તેથી ન અપરિગ્રહી પુણ્યનો તે પુણ્યનો જ્ઞાયક રહે. એ પુણ્યને પણ ઈચ્છનારો નથી, પુણ્યનો પરિગ્રહ પણ એને જોઈતો નથી, એટલે પુણ્યનો પણ એ જ્ઞાયક છે. શુભભાવને કારણે પુણ્યનો બંધ થાય છે પણ એમાં એને કોઈ રસ રૂચિ નથી. એ થાય છે તો થાય છે, એનો રસ તો ક્યાં છે, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં જ છે. એટલે એવા પુણ્યરૂપી પરિગ્રહને એ ધરતો નથી, એવી અહીંયા વાત કરી દીધી છે. બહુ સરસ વાત છે. જો પ્રભુ, ખેડૂત જ્યારે ખેતરમાં ધાન વાવે છે ને, ઘઉં વાવે છે ને, તો એને 100 મણ ઘઉં પાકે છે, એ વખતે સાથે 1000 મણ ઘાસ ઉત્પન્ન થાય, એ બાય પ્રોડક્ટ તરીકે એને મળે. 100 મણ ઘઉં જયારે પાકે ત્યારે સમજવું કે 1000 મણ ઘાસ તો એને બાય પ્રોડક્ટ તરીકે મળે છે, પણ એની દ્રષ્ટિ એ ઘાસ ઉપર નથી, ઘાસ એ બાય પ્રોડક્ટ છે. એનો પુરુષાર્થ તો સારા ઘઉં પકવવાનો છે, વધારે ઘઉં પકવવાનો પુરુષાર્થ છે. એટલે એનું લક્ષ ક્યાં છે, એની દ્રષ્ટિ ક્યાં છે, એનો પુરુષાર્થ શેને માટે છે, એ ઘઉં પકવવા માટે છે. પણ સાથે એને પેલું ઘાસ, ઘઉં કરતા પણ વધારે ઘાસ પાકે છે, જે એને માટે ખાવામાં કંઈ કામ આવવાનું નથી, પરંતુ એ પાકે છે અને એ એના ઢોરને માટે કામમાં પણ આવે છે. એટલે એવી રીતે આ આત્મા જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એનો પુરુષાર્થ તો પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો જ છે. અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિને અર્થે જે પુરુષાર્થ કરે છે, એમાં બાય પ્રોડક્ટ જેવું પેલું પુણ્ય પણ બંધાઈ જાય છે. સમ્યકત્વનો પુરુષાર્થ કરીએ ત્યારે પણ પુણ્યનો બંધ પડે, અને પછી એમાં આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ કરીએ અને પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરીએ, તે વખતે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. એટલે એ બાય પ્રોડક્ટ જેવું સમજવું. પણ જ્ઞાનીની ધર્મીની દ્રષ્ટિ એ પુણ્યના બંધ તરફ નથી, એને પુણ્ય કંઈ વહાલું લાગતું નથી, એને પુણ્યની પ્રાપ્તિ કરવી નથી, એનું લક્ષ એ તરફ નથી, એટલે એવો એને પરિગ્રહ નથી. જેમ પેલા ખેડૂતને ઘાસ તરફ દ્રષ્ટિ નથી કે ઘાસ કેવું છે કેવું છે એમ નથી, એને તો ઘઉં કેવા છે એની વાત છે, કે ઘઉં કેટલા પાક્યા કેવા પાક્યા એની દ્રષ્ટિ ત્યાં છે, એની દ્રષ્ટિ ઘાસ તરફ નથી. એવી રીતે આ જ્ઞાનીને પણ આ પુણ્યનો પરિગ્રહ હોતો નથી. અહીંયા તો પુણ્યના પરિગ્રહની પહેલા વાત કરી છે, પણ એક પછી એક બધા પરિગ્રહ કઈ રીતે જ્ઞાની છોડે છે એની વાત કરશે. તો આ ગાથામાં અહીંયા એમ કહ્યું, ગાથાના અર્થમાં કહે છે કે અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે. અનિચ્છ અપરિગ્રહ ભણિત, અને જ્ઞાની ધર્મને પુણ્યને ઈચ્છતો નથી. જો જ્ઞાની ધર્મમ ન ઈચ્છતી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી. તેન સહ ધર્મસ્ય અપરિગ્રહ તુ જ્ઞાયક જ છે, જ્ઞાયક ભવતી. જ્ઞાની એ પરિગ્રહ ને છોડે છે એ વાત તો બરાબર, પણ અહીંયા તો એ વાત કરી કે જે પરિગ્રહને છોડનારો છે એ અનિચ્છક છે, અનિચ્છકને અપરિગ્રહી કયો છે. જે પરિગ્રહને ઈચ્છતો નથી એ અનિચ્છક, ઈચ્છા કરનારો નહીં, પરિગ્રહની ઈચ્છા કરનારો નહીં એટલે અનિચ્છક, એ અનિચ્છકને અપરિગ્રહી કયો છે, જેને ઈચ્છા જ નથી, કોઈ ઈચ્છા નથી. જો જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ થઈ છે, એટલે જે પોતાનું સ્વરૂપ છે એ પ્રાપ્ત કરવું એ તો એનો સહજ ભાવ છે, એ તો એનો સહજ ભાવ છે. એટલે એ સિવાય જે કંઈ બીજું છે એના વિશે ક્યાંય એને કોઈ પ્રકારની ઈચ્છા થતી નથી, એટલે એ અનિચ્છક છે, એ ખરેખર અપરિગ્રહી છે, એને કોઈ વસ્તુની ઈચ્છા હોય નહીં. અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે. અને જ્ઞાની ધર્મને, એટલે અહીંયા ધર્મનો અર્થ અહીંયા પુણ્ય કરવાનો છે, પુણ્યને ઈચ્છતો નથી, પુણ્યને ઈચ્છતો નથી, તેથી તે ધર્મનો એટલે એવા પુણ્યનો પરિગ્રહી નથી. એ માત્ર જ્ઞાયક જ છે, એ માત્ર જ્ઞાયક જ છે. ટીકામાં કહે છે કે ઈચ્છા એ પરિગ્રહ છે, ઈચ્છા એ મોટામાં મોટો પરિગ્રહ છે, ખરેખર તો ઈચ્છા જ પરિગ્રહ છે. ઈચ્છા સાથે રહેલો વિકલ્પ અને એ સાથે રહેલો ભાવ એ જીવનો પરિગ્રહ છે. આ બીજું બધું બહારમાં પડ્યું છે એ તો ખરેખર એનો પરિગ્રહ છે જ નહીં, એ તો બહારમાં છે અને મિથ્યાત્વને કારણે એ પોતાનું માને, એટલે સાચા અર્થમાં તો એ તો ક્યાંય દૂર રહી ગયા. આ બધા પરપદાર્થો છે, આ કોમ્પ્યુટર છે, ટેબલ છે, કાર છે, કપડાં છે, મકાન છે, આ બધું તો ક્યાંય દૂર રહી ગયું, એ તો એનું છે જ નહીં, એ તો એનું છે જ નહીં. પણ એને જે વિકલ્પ આવે છે, જે ઈચ્છા થાય છે, એ મનના જે ઘોડા દોડે છે, આ કરું આ કરું અથવા તો આમ જવું ત્યાં જવું આવી રીતે થાય તો સારું, આવા બધા જે વિકલ્પોમાં એ રાચી રહ્યો છે ને, એ એનો મોટામાં મોટો પરિગ્રહ છે. એ પરિગ્રહને છોડીને પોતાના સ્વભાવ ભાવમાં રહેવું એ જ એકમાત્ર એનું કર્તવ્ય છે, બીજું કાંઈ કરવા જેવું નથી. સવારથી રાત સુધીમાં એ એક લાખ જાતના વિચાર કરે છે અને દરેક વિચાર સાથે જે વિકલ્પ છે, આ બધો મોટામાં મોટો પરિગ્રહ છે. જે એનું નથી, જે પોતાનું નથી, એને એ પોતાનું માને છે, પોતા રૂપે માને છે. એને ક્યારેય એમ નથી થતું કે આ વિકલ્પ મારા નથી, એમ તો થતું જ નથી. એ વિકલ્પ કરે છે ત્યારે એ ભૂલી જાય છે પોતાને કે હું ભગવાન આત્મા છું ને આવા વિકલ્પો મને ન હોય, એવું તો એને યાદ આવતું નથી. સવારે ઉઠે અને રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં એને કેટલી વાર યાદ આવે કે હું પોતે ભગવાન આત્મા છું અને આ કોઈ વિકલ્પ મારો નથી, આ વિકલ્પ મને શા માટે, હું એનાથી છૂટું અને હું મારા સ્વરૂપ તરફ જાઉં હવે, એવું તેને ક્યારેય થતું નથી. એટલે જે કંઈ ઈચ્છા છે, શુભભાવ હોય એવી ઈચ્છા હોય, સારું કરવાની ઈચ્છા હોય, દયાદાન તપની ઈચ્છા હોય, પણ એ બધી ઈચ્છાઓ છે, એ પરિગ્રહ છે, કેમ કે વિકલ્પ રૂપે રહ્યું છે ને, વિકલ્પો એના નથી. આગળ તો આવશે, વાણી પણ એની નથી, વિચાર પણ એના નથી, બધું આવશે. અહીંયા કહે છે કે ઈચ્છા પરિગ્રહ છે અને એવો પરિગ્રહ જ્ઞાનીને હોતો નથી. અને ખરેખર તો જેને ઈચ્છા નથી એને પરિગ્રહ નથી. પરિગ્રહ કોને નથી? પરિગ્રહ તેને પરિગ્રહ નથી કે જેને ઈચ્છા નથી. એ ઈચ્છા જ મોટામાં મોટો પરિગ્રહ છે. ઈચ્છા છે એ શું છે? એ અજ્ઞાનમય ભાવ છે. અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને એવો અજ્ઞાનમય ભાવ હોય નહીં. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. તેથી અજ્ઞાનમય ભાવ, જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે આ જ્ઞાની ધર્મનો કેવળ જ્ઞાયક જ છે. બહુ સરસ વાત સમજાવી. ધર્મનો એટલે કે અહીંયા તો પુણ્યનો એમ અર્થ કરવાનો છે. પુણ્યનો જે શુભ ભાવ છે એનો પણ માત્ર જ્ઞાની તો જાણનારો છે, કેમ કે એનો ભાવ જ્ઞાયક ભાવ છે. એ જ્ઞાની છે, એ જ્ઞાનમય એવા જ્ઞાયક ભાવનો સદભાવ એને થયો છે, એટલે એ તો માત્ર જ્ઞાયક જ છે. તો જ્ઞાયક છે તો એ શુભભાવને કારણે એને જે પુણ્યનો બંધ પડે છે એને પણ એ જાણે છે. એને જાણવા વાળો માત્ર જ્ઞાયક જ છે. અજ્ઞાનમય ભાવ જે છે એ ઈચ્છા, એના અભાવને કારણે હવે એને ઈચ્છા નથી, ઈચ્છાનો અભાવ થયો. કેમ કે અજ્ઞાનમય ભાવ જે છે એનો અભાવ થાય, અજ્ઞાનમય ભાવ ચાલ્યો જાય એવો જ્ઞાની થાય એટલે એને ઈચ્છાનો અભાવ થાય, અને ઈચ્છાનો અભાવ થાય એટલે એ હવે ધર્મ એટલે પુણ્યભાવને ઈચ્છતો નથી. શુભ ભાવ દ્વારા પુણ્યનો બંધ પડે, એનાથી મને લાભ થાય એમ એ ઈચ્છતો નથી. તો પછી એને એવા શુભભાવને કારણે બંધ પડતા હોય, પુણ્યનો બંધ પડતો હોય એનું શું? તો કહે છે કે એનો એક જ્ઞાયક છે. પુણ્યનો બંધ પડે છે પણ એ શુભભાવને કારણે બંધને, પુણ્યના બંધને એ કાંઈ ઈચ્છતો નથી. એનો પરિગ્રહ એને નથી. એટલે જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે એ શુભભાવ દ્વારા પડતા પુણ્યના બંધનો પણ માત્ર જાણવા વાળો જ છે, જ્ઞાયક જ છે. બહુ સ્પષ્ટ કરી દીધું. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં પાના નંબર 262. અહીંયા કહે છે કે ઈચ્છા પરિગ્રહ છે, તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા ન હોય એને જ પરિગ્રહ નથી. શું કહ્યું? કોઈપણ પદાર્થની ઈચ્છા થવી તે પરિગ્રહ છે. પદાર્થ, વસ્તુ એ પરિગ્રહ નથી, પણ એની ઈચ્છા એ પરિગ્રહ છે. પદાર્થ પદાર્થમાં રહ્યો, પદાર્થ ક્યાં આ જીવમાં આવે છે? પદાર્થ તો પદાર્થમાં જ રહ્યો છે. આ કોમ્પ્યુટર કઈ આત્મામાં ઘૂસતું નથી, પણ કોમ્પ્યુટર મારું છે, કોમ્પ્યુટર મને મળે તો સારું, કોમ્પ્યુટરનું આમ કરું ને તેમ કરું, આ બધી ઈચ્છા, એવી કલ્પના, એવા વિકલ્પો એ જ પરિગ્રહ છે. એ પદાર્થ વસ્તુ કાંઈ પરિગ્રહ નથી, પણ ઈચ્છા પરિગ્રહ છે. જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ નથી. ભલે ને પદાર્થો પડ્યા હોય તો પડ્યા હોય, પણ શું છે એ પદાર્થો તરફનું મમત્વ નથી. એ પર પદાર્થો છે, એનું પરિણામ એના કારણે થાય છે, એમાં મારે કાંઈ કરવા પણ નથી, અને હું ઈચ્છું કે ન ઈચ્છું એનું પરિણામ એ જ રીતે થવાનું છે. એટલે એમ જેને સાચી સમજ આવી છે એને તો એ પરિગ્રહ છૂટી જાય છે. પદાર્થો ત્યાંના ત્યાં જ છે, એની આસપાસમાં જ રહ્યા છે. ઘર, કપડા, મકાન, કાર બધું ત્યાંનું ત્યાં જ હોય, પણ એના પ્રત્યેની રૂચિ, એના પ્રત્યેનું મમત્વ અને એમાં કર્તૃત્વ, એટલે કે એમાં હું કાંઈક કરું એવો ભાવ, આ ત્રણેય વસ્તુ જ્ઞાનીને છૂટી જાય છે. એટલે પર પદાર્થ વસ્તુ એ કાંઈ પરિગ્રહ નથી, પણ જે ઈચ્છા છે એ જ પરિગ્રહ છે. જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ નથી. ધર્મીને પર વસ્તુ મારી છે એમ ઈચ્છા જ નથી. પર વસ્તુમાં મારાપણાની ધર્મીને ભાવના હોતી નથી. પર વસ્તુમાં મારાપણાની ધર્મીને ભાવના હોતી નથી. ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગની પ્રાપ્તિની આ તો બહુ મોટી શરત કરી દીધી. શુક્ર આવી શરત કરી હશે કે પર વસ્તુમાં પોતાપણાની ભાવના જ્ઞાની ધર્મીને હોતી નથી. આવી શરત કેમ? એવી શરત કેમ? કેમ કે ઈચ્છા એ જ મૂર્છા છે. મૂર્છા કહો કે મિથ્યાત્વ કહો, ઈચ્છા એ જ મૂર્છા છે. ઈચ્છા જ્ઞાનીને હોય નહીં. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. આગળ 263માં પાના ઉપર પણ કહે છે કે જ્ઞાનીને જે અસ્થિરતાની ઈચ્છા થાય છે તેને અહીંયા ગણી નથી, અર્થાંત ગૌણ કરી છે. કેમ કે તેને તો જ્ઞાની પર જ્ઞેય તરીકે માત્ર જાણે જ છે. જો અસ્થિરતાની ઈચ્છા એટલે શું? કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી કરી શકતો અને બહારમાં છે, તો એને શુભભાવ આવ્યો એ ઈચ્છા છે. એ એક પ્રકારની અસ્થિરતાની ઈચ્છા કહેવાય. તો એ વાતને અહીંયા ગણી નથી, એને ગૌણ કરીને અહીંયા વાત કરી છે. કેમ કે એ જ્ઞાની છે, અને જ્ઞાની છે એને એવો એ શુભભાવ આવે જેને કારણે પુણ્યનો બંધ પડે, પણ એની એને ઈચ્છા નથી. એને એ પર જ્ઞેય તરીકે પોતાથી જુદા જાણે છે કે આ મને શુભભાવ થયો એ ભાવ મારો નથી, હું મારા સ્વરૂપમાં સ્થિર નથી થયો, બહારમાં છું એટલી મારી નબળાઈ છે, એટલે આવો શુભભાવ આવ્યો છે, પણ એ ભાવ મારાથી જુદો છે, એ મારો ભાવ નથી, એમ એ જ્ઞાની પર જ્ઞેય તરીકે એને જાણે છે. એટલે એને અસ્થિરતાની ઈચ્છા થાય એને અહીંયા ગૌણ કરીને વાત કરવામાં આવી છે. એટલે એમ જ્ઞાનીને ઈચ્છા નથી. એટલે અહીં કહે છે કે ઈચ્છા એટલે મિથ્યાત્વ સહિતનો રાગ અજ્ઞાનમય ભાવ છે, અને અજ્ઞાનમય ભાવ અર્થાંત મિથ્યાત્વ સહિતનો રાગ જ્ઞાનીને હોતો નથી. એવો ઈચ્છા સહિત એટલે મિથ્યાત્વ સહિતનો શુભ ભાવ એ અજ્ઞાનમય ભાવ છે, અને એવો અજ્ઞાનમય ભાવ અર્થાંત મિથ્યાત્વ સહિતનો શુભ ભાવ રાગ એ જ્ઞાનીને હોતો નથી. જેને અંદર ભગવાન આત્માની એકાગ્રતાની ભાવના પ્રગટ થઈ છે. કોની ભાવના? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એમાં એકાગ્રતા કરવાની ભાવના. પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા જ્ઞાયક છે, જ્ઞાન સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, એવા પોતાના નિજ સ્વરૂપમાં એકાગ્રતાની ભાવના જેને પ્રગટ થઈ છે તે જ્ઞાની પોતાના શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવને છોડીને બીજી કોઈ વસ્તુ, પર વસ્તુ કોઈ પણ હોય તો એને મારી છે એમ એ ઈચ્છા કરતો નથી. અને એને એવી ઈચ્છા ક્યાંથી થાય? જ્યારે એને પૂર્ણ આનંદનો નાદ ભગવાન આત્મા દ્રષ્ટિમાં પડ્યો છે, પછી એને બીજાની ઈચ્છા ક્યાંથી થાય? જેને હીરા પ્રાપ્ત થયા છે, જેને માણેક પ્રાપ્ત થયા છે, એને ઠીકરા વીણવાની ઈચ્છા ક્યાંથી થાય? એવી ઈચ્છા એ ન કરે. જેને નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે, તે નિજ આનંદકંદ પ્રભુ પોતાના આત્માને છોડીને બીજા કોની ઈચ્છા કરે? કોઈની ઈચ્છા ન કરે. આગળ પણ કહે છે બીજા પેરેગ્રાફમાં કે જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. એટલે શું? એટલે કે જ્ઞાતા દ્રષ્ટિ, જ્ઞાતા દ્રષ્ટાપણાની દ્રષ્ટિ, જે પોતાનો સ્વભાવ, જ્ઞાયક ભાવ, તે સ્વભાવમય જ પરિણામ તેને હોય છે. અર્થાત તેને જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, વિતરાગતામય જ ભાવ હોય છે. અન્ય ભાવ એને હોતા નથી. પોતાના જેવા ગુણ છે, એવા ગુણના પરિણામન રૂપ જે એનો સ્વભાવ છે, એવા જ ભાવ જ્ઞાનીને હોય, બીજા કોઈ ભાવ હોય નહીં. એને પરલા લક્ષે થતા ભાવ હોય નહીં. અને જ્યારે એવા ભાવ થાય છે તો એ કઈ એ ઈચ્છતો નથી, પણ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર નથી, ત્યારે એવા અસ્થિરતાને કારણે એને એવા શુભ ભાવ અને ક્યારેક અશુભ ભાવ થાય છે. એને એ જાણે છે, એનો એ માત્ર જ્ઞાતા જ થઈને રહે છે. એટલે એને જ્ઞાનીને એવા મિથ્યાત્વ સહિતના રાગ હોતા નથી. જે મિથ્યાત્વ સહિતનો રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે. એટલે આગળ પણ અહીંયા કહે છે ચોથા પેરેગ્રાફમાં કે તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, એનો જ્ઞાનીને અભાવ છે. અને એવા અજ્ઞાનમય ભાવના અભાવને લીધે જ્ઞાની ધર્મ એટલે શુભ ભાવને, જે પુણ્યબંધનું કારણ છે, એને ઈચ્છતો નથી. અહીંયા ધર્મ શબ્દ જે પડ્યો છે એનો અર્થ અહીંયા પુણ્ય છે, એ દ્વારા પુણ્ય કહેવું છે. અહીં ધર્મ શબ્દે પુણ્ય કહેવું છે. ધર્મ એટલે આત્માનો ધર્મ, શુદ્ધ રત્નત્રય રૂપ ધર્મ, એ વાત અહીંયા નથી. અહીંયા ધર્મ એટલે પુણ્ય ભાવ, શુભ ભાવ. જ્ઞાની ધર્મને એટલે પુણ્યને એટલે વ્યવહારને ઈચ્છતો નથી. આપણે શરૂઆતમાં જે વાત તો કરી દીધી ખેડૂતનું ઉદાહરણ આપીને, કે ખેડૂત શેને ઈચ્છે છે? ખેડૂત તો ઘઉંને ઈચ્છે છે, સારામાં સારા વધુમાં વધુ ઘઉં પાકે એને ઈચ્છે છે. એ ઘાસ વધારે પાકે એવું કાંઈ ઈચ્છતો નથી. એને એમ નથી થતું કે ઘાસ નહીં પાકે તો શું થશે, એમ નથી થતું. એને ખબર છે કે ઘાસ પાકે છે તો ભલે પાકતું, મારે તો વધારેમાં વધારે ને સારામાં સારી જાતના ઘઉં પકવવા છે. એમ જ્ઞાનીને એ પુણ્ય થાય છે તો થાય છે, એનો એ જ્ઞાતા રહે છે કે ઠીક છે, થાય છે તો થાય છે, એથી મારે શું, એથી મને કાંઈ નથી. એટલે એવા વ્યવહારને એ ઈચ્છતો નથી, પુણ્યના વ્યવહારને એ કાંઈ ઈચ્છતો નથી. એ થાય છે તો થાય છે, એવો શુભરાગ, દયા, દાન, વ્રત, તપનો એવો ભાવ આવી જાય છે તો એને એ સમજે છે કે હજી મને મારા સ્વરૂપમાં સ્થિરતા નથી થઈ ને, એટલે એટલી નબળાઈને કારણે આવા શુભભાવ આવે છે, પરના લક્ષે થતો આ ભાવ છે, અને એને લીધે પુણ્યનો બંધ થશે એમ પણ એ પોતે જાણે છે, પણ કાંઈ એને ઈચ્છતો નથી કે ના ના મને વધારે ને વધારે પુણ્યનો બંધ થાય તો સારું, એમ કાંઈ ઈચ્છતો નથી. એ શું ઈચ્છે છે? પોતાના સ્વરૂપમાં કેમ સ્થિરતા થાય એ ઈચ્છે છે. પેલો ખેડૂત શું ઈચ્છે છે? વધારે ને વધારે ઘાસ થાય તો સારું એમ ઈચ્છે, કે વધારે ને વધારે ઘઉં થાય તો સારું એમ ઈચ્છે. બસ એ ઉદાહરણ ઉપરથી સમજવા જેવું છે કે જ્ઞાની શેને ઈચ્છે છે અને શેને નથી ઈચ્છતો. નથી ઈચ્છતો એટલે કઈ એમ નથી, નથી ઈચ્છતો એટલે કઈ એમ નથી કે અશુભ ભાવમાં ચાલ્યો જાય, એમ નથી, એમ નથી. જેની દ્રષ્ટિ આત્મા તરફ પડી હોય એને વિશેષતાથી શુભ ભાવ જ હોય, અશુભ ભાવ તો જ્વલ્લે જ ક્યારેક જ હોય, બાકી હોય જ નહીં. અને એને તો શુભ ભાવ અને અશુભ ભાવ બંને ભાવ રૂપે રાચી રહેવા માટે પોતાને દોષ લાગે છે, પોતાને અતિચાર લાગે છે, પોતે પોતાના સ્વભાવ ભાવ થી ચ્યુત થયો છે એમ કરી અને પ્રતિક્રમણ જ હોય છે. શુભ ભાવમાં રાચી રહેવું કે અશુભ ભાવમાં રાચી રહેવું એ બંને પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થવા જેવું છે, એટલે એના તો પ્રતિક્રમણ જ કરવાના હોય. કોઈને નવાઈ લાગે કે આ શુભ ભાવ આવ્યો એનું પણ પ્રતિક્રમણ? હા પ્રભુ, શુભ ભાવ કઈ તારો નથી, શુભ ભાવ પરના લક્ષે થતો ભાવ છે, અટકવાનું સ્થાન છે, બંધનું કારણ છે. એટલે જે પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે એને તો ખ્યાલ છે કે આ શુભ ભાવમાં રાચી રહેવું એ પોતાની નબળાઈ છે, પોતાનો દોષ છે, અને એવા દોષનું તો એ પ્રતિક્રમણ કરે છે. કરી આવા વિભાવ ભાવ રૂપે હું રાચી રહ્યો, શુભ ભાવ રૂપે મને રાચી રહેવું ક્યાંથી પાલવે? મારે તો મારા સ્વરૂપમાં જલ્દીથી સ્થિર થવું છે, શીઘ્ર એકાગ્રતા કરી અને એમાં સ્થિર થવું છે. એ જ મારું પરમ કર્તવ્ય છે, એમાં જ મારું કલ્યાણ છે. એટલે એને શુભ ભાવ આવે ના આવે એવી વાત નથી, પણ શુભ ભાવ આવે એને એ ઈષ્ટ માનતો નથી, એની અહીંયા વાત કરી છે. કે રત્નત્રય રૂપ ધર્મની અહીંયા વાત નથી કરી. અહીંયા ધર્મ કયો? એ ધર્મ એટલે શુભ ભાવ. એવા શુભ ભાવ એટલે પુણ્યના ભાવ, એવા ભાવ શુભ ભાવને એ ઈચ્છતો નથી. શુદ્ધ રત્નત્રયની વાત નથી, પણ આપણે વ્યવહાર રત્નત્રયની વાત કરીએ તો વ્યવહાર રત્નત્રય એ શુભ ભાવ છે. અને એવો શુભ ભાવને જ્ઞાની પોતાનો પરિગ્રહ જાણતો નથી, શુભ રાગને દયા દાન વ્રત આદિ ને જ્ઞાની ઈચ્છતો નથી. એટલે એનો અર્થ એમ નથી કે એ અશુભ ભાવમાં પાપમાં ચાલ્યો જાય એવો અર્થ નથી થતો, પણ એ તો હોય છે અને હોય છે તો છે, બસ એથી વિશેષ એને કંઈ નથી. એનું માત્ર એ જ્ઞાન કરે છે, એનો જ્ઞાતા થાય છે, અને ઈચ્છે છે એને પોતાના શુદ્ધ સ્વરૂપને ઈચ્છે છે. જ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપને ઈચ્છે છે અને એવા શુભ ભાવને એ છોડે છે, શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવાય છે. માટે જ્ઞાની શુભ રાગને ઈચ્છા કરી અને ઈચ્છતો નથી, એની એને ઈચ્છા નથી, એમ એવો શુભ ભાવનો એને પરિગ્રહ હોતો નથી, એમ એ શુભ ભાવને છોડે છે, ત્યાગે છે. આગળ અહીંયા 264માં પાના ઉપર કહે છે કે જ્ઞાની ધર્મને એટલે શુભ ભાવને ઈચ્છતો નથી. જેને શુદ્ધ ચિદાનંદ કંદ પ્રભુ આત્માનું અંતરમાં ભાન થયું છે એવો ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ પુણ્યને ઈચ્છતો નથી. પુણ્ય એટલે શું? પુણ્ય એટલે આ પુણ્યનું ફળ પૈસા આદિ, એ પુણ્ય નહીં, એ તો ફળ છે એનું, પણ પુણ્ય એટલે શુભ ભાવ, આશ્રવ છે, એ આશ્રવ છે, એ બંધનું કારણ છે. શુભ ભાવથી પુણ્ય બંધાય છે અને એના નિમિત્તે આ લક્ષ્મી આદિ મળે છે, પણ એની અહીંયા વાત નથી. અહીંયા તો શુભ ભાવ છે એની વાત કરવી છે, એના ફળની વાત નથી કરવી. શુભ ભાવ છે એને ધર્મી ઈચ્છતો નથી એમ વાત છે, કેમ કે રાગ છે. તો અહીંયા પ્રશ્ન કર્યો કોઈએ કે તો જ્ઞાતા દ્રષ્ટા બની રહો એમ જ આપનું કહેવું છે ને? ગુરુદેવ કે હા એમ જ છે, કે જ્ઞાતા દ્રષ્ટા બની રહો એમ જ વાત છે ભાઈ. તારો સ્વભાવ પણ એવો જ છે, તારો સ્વભાવ જ એવો છે કે તું જ્ઞાતા દ્રષ્ટા જ હોય. જ્ઞાતા દ્રષ્ટા તારો સ્વભાવ છે અને તે સ્વભાવનું પરિણમન થાય તે જ તારો ધર્મ છે, એ જ મોક્ષ માર્ગ છે. એવા મોક્ષ માર્ગ થવામાં આ શરત છે. શું શરત છે? કે પુણ્યની પણ ઈચ્છા ના કરવી. પુણ્યની ઈચ્છા ના કરવી એટલે પાપની ઈચ્છા કરવી એમ નહીં. જો જેને ઊંધા અર્થ કરવા હોય ને એને આવા પ્રશ્નો થાય. પુણ્યની ઈચ્છા ન કરવી એટલે એનાથી કંઈક વિશેષ હોય એની ઈચ્છા કરવી. તો વિશેષ શું છે? તો કે શુદ્ધ ભાવ છે, એવા શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવમાં રહેવાની એની ઈચ્છા હોય, અભિલાષા હોય, પોતાના સ્વરૂપમાં રહેવાની જ હોય, બીજી કોઈ એને ઈચ્છા અભિલાષા હોય નહીં. અને પોતાના શુદ્ધ ભાવમાં રહેવું એ રાગ નથી. ઘણા વખત પહેલા એક શિબિરમાં કોઈએ મને પ્રશ્ન પૂછ્યો કે તમે આ વાત કરી, આ બીજા બધા રાગની વાત કરી, તો પોતે પોતાના સ્વરૂપમાં રહેવાનો જે ભાવ છે એ પણ રાગ નથી? સ્વરૂપ પ્રત્યેનો રાગ થયો ને, એ રાગ નથી? મેં કીધું ના, રાગ નથી. તો કહે છે કે કેમ? મેં કીધું પોતે પોતાના ઘરમાં જાય એ એનો અધિકાર છે, એ એનો હક છે. પોતે પોતાના ઘરમાં જાય એ એનો અધિકાર અને એ એનો હક છે. એવી રીતે પોતે પોતાના સ્વરૂપમાં રહે એમાં કોઈ રાગનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, એમાં કોઈ ઈચ્છાનો પ્રશ્ન નથી, એમાં કાંઈ પણ નથી. એ સહજ દશા છે અને પોતે પોતાના સ્વભાવ પ્રમાણે સહજ દશાને પ્રાપ્ત કરે એટલે એમાં કોઈ રાગ નથી. પણ જે પોતાનો ભાવ નથી એવો આ શુભ ભાવ જે પુણ્ય બંધનું કારણ છે એ રાગ છે, એ રાગ છે. અને એવા રાગને જ્ઞાની ઈચ્છતો નથી. વિતરાગ માર્ગ પરમેશ્વરે ફરમાવ્યો છે અને એ જ દિગંબર સંતો કેવળીના કેળાયતો જગત પાસે પોકારી પોકારીને જાહેર કરે છે. આગળ કહે છે પાંચમા પેરેગ્રાફમાં કે માટે જ્ઞાનીને શુભભાવનો ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનીને ધર્મનો એટલે પુણ્યનો પરિગ્રહ નથી, અર્થાંત પુણ્યની પકડ નથી. એને પુણ્યભાવ હોય છે તો પણ એમાં એકત્વ બુદ્ધિ નથી, આત્મબુદ્ધિ નથી, અને તેથી એને પુણ્યનો પરિગ્રહ નથી. પુણ્યનો બંધ પડે છતાં એને પુણ્યનો બંધ નો પરિગ્રહ નથી. પરિગ્રહ તો ક્યારે કહેવાય કે એને ઈચ્છતો હોય, એમાં એને લાભ છે એવી એની માન્યતા હોય, એને પોતાનો માનતો હોય. અહીંયા તો એને પોતાનો માનતો નથી, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને આ તો બધા આશ્રવ છે એમ જ્ઞાનીને તો બધું સ્પષ્ટ છે. આ પુણ્ય છે એ શું છે? પુણ્ય છે એ આશ્રવ છે. આશ્રવમાં બે પ્રકાર કયા? પુણ્ય અને પાપ. એવો એ આશ્રવ છે, એ પોતાનો નથી. વળી વિશેષ કહે છે કે જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે આ જ્ઞાની ધર્મનો કેવળ જ્ઞાયક જ છે. ધર્મનો એટલે શુભ ભાવનો, પુણ્ય ભાવનો એ જ્ઞાયક જ છે. શા માટે જ્ઞાયક છે? કેમ કે એ તો જ્ઞાનમય ભાવે જ રહ્યો છે. એને તો જ્ઞાનમય ભાવ એનો સદભાવ છે. જ્ઞાયક ભાવ જ્ઞાનમય છે એટલે કે એને જ્ઞાયક ભાવ છે. પોતે માત્ર જાણવા વાળો છે, બીજું કાંઈ નથી. એ પોતે કાંઈ કરવા વાળો નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પણ સર્વજ્ઞ છે. જગતના બધા પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયોને જાણે છે, પણ કાંઈ એમાં કાંઈ કરતા નથી, એમાં કાંઈ ફેરફાર કરતા નથી. એટલે એ તો જ્ઞાયક જ છે, ત્રિકાળ જ્ઞાયક જ છે. અને એમણે તો પર્યાયમાં પ્રગટ કર્યું છે. અહીંયા કહે છે કે જો પુણ્ય ભાવ છે તો પણ જ્ઞાની તેનો જાણવા વાળો જ છે. જ્ઞાની પુણ્યને કદી એ ઈચ્છતો નથી. પુણ્યભાવ જ્ઞાનીને હોય છે. મુનિને પણ અંદર આનંદ સ્વરૂપના ભાનમાં એ પોતે નથી રહી શકતા, એટલે કે અંદરમાં પોતે સ્થિરતા નથી કરી શકતા. ત્યારે બહારમાં આવે છે ત્યારે પાંચ મહાવ્રત આદિના વિકલ્પ હોય છે, પણ તેની એને ઈચ્છા હોતી નથી. જો ઈચ્છા હોતી નથી એટલે એનો એમ અર્થ ના કરવો કે પાંચ મહાવ્રત ન પાળવા એમ ઈચ્છા હોતી નથી, એમ નહીં. પણ એવા પુણ્યના બંધ થાય એમ એને ઈચ્છા નથી. એમનું લક્ષ્ય એ તરફ રહે એમ એમને ઈચ્છા નથી. પોતે શીઘ્ર પોતાના સ્વરૂપમાં જાય બસ એમ એમને તો હોય છે. એટલે આ પાંચ મહાવ્રતના વિકલ્પ જે છે એ વિકલ્પની એમને ઈચ્છા નથી. એ વિકલ્પ જે છે એને છોડીને પોતે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપમાં જાય. એટલે એના જે સ્વભાવ છે એના માત્ર જાણવા દેખવા વાળા જ છે, કેવળ જ્ઞાયક જ છે. પોતાને જેમ જાણે છે તેમ પુણ્યનો પણ જ્ઞાની તો જાણનાર જ રહે છે. પોતાને જાણે છે એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે, એમ આ પુણ્યને પણ જાણનાર જ છે. અને આનું નામ ધર્મી, સમ્યક દ્રષ્ટિ અને મુનિ. બહુ સરસ રીતે અહીંયા આ સમજાવ્યું છે. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, ગાથા 210 સુધી. તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.